સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 14/12/2014.
વચનામૃત કાર્યાણી 2, શાપિત બુદ્ધિનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના આસો સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાને ઓસરીએ વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમ ને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જે એને બુદ્ધિ છે તે એમ જાણે જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડકપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયને સરખો છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો, તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શું દોષ છે? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીને પૂછીએ છીએ. પછી શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી ભગવદાનંદ સ્વામી બોલ્યા, જે એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ઠીક કહે છે, એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી. જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે, એ મોટા સંતને દુખાવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખાવ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય તેણે કરીને એની બુદ્ધિ એવી છે. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એનું તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્રને ધોવું હોય અને એક તો મોદ્ય જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય ત્યારે તે કાંઈ સરખે દાખડે ધોવાય નહીં. કાંજે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધોવે ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી એને વિશેષે નિષ્કામી રહેવું અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષે નિર્લોભી રહેવું અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્વાદી રહેવું અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષે નિસ્નેહી રહેવું અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષે નિર્માની રહેવું અને બીજા સૂઈ રહે તે કેડે ઘડી મોડું એને સૂવું અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષે માળા ફેરવે અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે એમ સર્વથી વિશેષે પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્ત છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે, એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે વસ્તુતાએ કર્મ તો અમૂર્ત છે અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે. કાંજે કર્મ જે ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી તેમાંથી આ તો દિશમાત્ર લખી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણીનું બીજું જે તે થયું.
વચનામૃત કાર્યાણી 3. સુખમુનિ મોટા સાધુ છે, માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો તેનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના આસોવદી સાતમને દિવસ સાયંકાળને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદા દ્વારની ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ને માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો, ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદ તો પડતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે, અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ ને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી, કાંજે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે છે આ તો બહુ મોટો સાધુ છે, અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે છે આ તો અસાધુ છે, પણ તે માહી તો મહાનિષ્કામી હોય, માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે, ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય, ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે, અને વિશેષે કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા, કાંજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવા અવસ્થામાં બગડી જાય છે, અને જેને ખટકો હોય છે મને આ ઘાટ થયો તે ઠીક નહીં, ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવા અવસ્થામાં વધી જાય, અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં, અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા, જે સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં, ને જીવવાનો સ્વાદ્યો હોય નહીં, ને શરીરને દમ્યા કરે. જુઓ ને, મને બાળપણમાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપજ્યો, જે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી, માટે ઘણેક પ્રયત્ને કરીને શરીર એવું સૂકવી નાખ્યું કે જે શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક, કે શરીરને દમે તે ઠીક? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ, અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું? જે શિશ્ન ઇન્દ્રિય વારંવાર જાગ્રત થાય તથા તેમાં ચેડ થાય તથા ઠેકડો ભરવો, તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું, તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા, તથા 20-25 ગાંવની મજલ કરવી, તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકા ભાંગી નાખવા, તથા સ્વપ્નમાં વીર્યપાત થાય, ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે પણ મનના નથી. તે શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે, તે મનના દોષ જાણવા. એ મનના ને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમવે કરીને ટાળવા, અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા છે. હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન અને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે, અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં, માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે, અને શરીરનું દમન ને વિચાર એ બેવાના તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે, અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે, કાં જે એને ભોગ પ્રાપ્ત થનાર છે નહીં અને તેની ઈચ્છા રાખે છે, માટે એના સમજામાં એ વાત આવી નથી, કાં જે ગામ જવું નહીં તેનું નામ શું પૂછવું? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે તે શું આ દેહે કરીને એને પ્રાપ્ત થવાનું છે? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં. માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે, કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યું જોશે. જેમ કોઈ સતી થવાને નિસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દે? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈ ને તે જો સુવાસિનીના જેવો વેશ રાખે તે શું તેના સગા રાખવા દે ન રાખવા દે? તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજામાં આવી નથી, અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હતા. ઇતિ વચનામૃતમ એવી રીતે કાર્યાણીનું ત્રીજું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 103. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક થઈ જાય ત્યારે ભગવાન ભજવાનું સુખ આવે. વાત 104. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સમાધિમાં સ્વરૂપ દેખાય છે તે કાર્ય છે, ને પ્રગટ મનુષ્ય રૂપ છે તે કારણ છે. વાત 105. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન સ્ત્રીઓને ભોગવતા હોય ત્યારે રજોગુણનો ભાગ સમજવો, ને તલવાર ચલાવતા હોય ત્યારે તમોગુણનો ભાગ સમજવો, ને ભગવાનનું સ્વરૂપ ન્યારું સમજવું એ જ્ઞાનનું અંગ છે. જીવમાં પણ એમ વિભાગ સમજવો. વાત 106. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આત્મનિષ્ઠા જે હું દેહથી નોખો છું ને દેહની ક્રિયા મારે વિશે નથી, તથા ભગવાનનું મહાત્મા તથા સંગ એ ત્રણે કરીને વાસના નિર્મૂળ થાય છે. વાત 107. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિ ને કથાવાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. વાત 108. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઉપાસના નિયમ તથા ભક્તિમાં કસર રહેશે એટલી ખોટ નડશે, ને કોઈ દ્રવ્ય દેનારા મળે દીકરો દેનારા મળે કે દેહે મંદવાડ મટાડનારા મળે તેથી ઉપાસનામાં ફેર પડે છે તે ઉપર તુંબડિયાનું દ્રષ્ટાંત દીધું. વાત 109. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જગતમાં દાન પુણ્ય સદાવ્રત ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરજીની ભાજી તથા સુદામાના તાંદુલ એટલું લખાણું. ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિ તપાવન છે ને અશરણ શરણ છે, પણ ભગવાનનો આશરો કરે તો તે ઉપર અજામેળ તથા વેશ્યાની નિયમ પાળ્યાની વાત કરી. માટે આધાર વિના દ્રઢતા રહે નહીં. આધાર તે શું? જે કૂવામાં બુડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહીં બુડાય એવી દ્રઢતા રહે છે, તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દ્રઢતા રહે છે. તે ઉપર ઇન્દ્રની વાત કરી જે નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું તેથી ચાર બ્રહ્મત્યા ટળી, પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય ને પ્રગટ ચિંતામણીથી દ્રવ્યની ભૂખ જાય તેમજ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. વાત 110. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે અને મહારાજને જયારે દેખીએ ત્યારે વાતો જ કરતા હોય ને જ્ઞાની પ્રીતિવાળો ને દાસપણું એ ત્રણ અંગ છે. તેમાં જ્ઞાની અધિક છે ને નિંદા સ્તુતિનું વચનામ્રત લોયાનું 17 વંચાયું ને કહ્યું જે પ્રગટ મૂર્તિ વિના બીજું આલંબન છે તે હિંમત દેવા સારું છે. તે ઉપર ભાગવતનો શ્લોક તથા કેટલીક સાખી બોલ્યા ને લક્ષ્મીનારાયણ પધરાવ્યા ત્યારે તેનો પ્રકાશ મહારાજ આગળ કેવો જણાણો, તો સૂર્યની આગળ દીવાના પ્રકાશ જેટલો જણાણો. ને ચાર અંગ છે તે તો અંગીની સહાયને અર્થે છે ને અંગી જે પ્રગટ મૂર્તિ તે ઘીના ઠેકાણે છે ને અંગ તો છાસને ઠેકાણે છે. ને સચ્ચિદાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને એમ કહેતા જે જે આત્માની જ વાત કરે છે એ તો આત્મઘાતી છે ને પ્રગટ મૂર્તિનો જેને આશરો થયો છે તેને હાથ સર્વ મુદ્દો આવ્યો છે, તેને કાંઈ કરવું રહ્યું નથી ને કાળ કર્મ માયાથી રહિત થયો છે. તે ઉપર વાત કરી જે બકરીને સિંહની સહાય હતી તેથી કોઈથી નામ દઈ શકાયું નહીં, ત્યાં શ્લોક બોલ્યા જે
નિજાશ્રયો ન કર્તવ્યો કર્તવ્યો મહદાશ્રય અજા સિંહ પ્રસાદેન આરૂઢા ગજમસ્તકે.
તેમ પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુની સહાયતાથી કાળ કર્મ માયા કોઈ નામ દઈ શકે નહીં. વાત 111. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે લવ્યા દર્દીને સ્ત્રીની બહુ વાસના ને બીજી મળવા મહારાજની માનતા માન્યાથી તેને ધારેલી સ્ત્રી મળી ને પછી તરત થોડે દિવસે કોગળિયું આવ્યાથી મહારાજ તેડવા આવ્યા પણ સ્ત્રીની વાસનાથી જવાની ના પાડી. પછી સ્ત્રી શુદ્ધાનો દેહ મુકાવીને લઈ ગઈ માટે લવ્યાની પેઠે દીસ મૂકવી નહીં. વાત 112. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે મહારાજ છતાં રૂપિયાના નામા નીકળ્યા હતા, હાલ બધા અહીં ચોખ્ખી રીતે વર્તો છો તે કોના પ્રતાપથી ને પછવાડેથી આવું ને આવું રહેશે તો પણ ફેર પડશે ખરો. વાત 113. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે ખંભાળાની ડોસીને ના ઘરનો માણસ આંધળો હતો, તે વર્તમાન પાળવા ન દેતો તેથી મહારાજે જેતલપુરના માહોલમાં પોતાને હાથે આંધળાને ત્રણ ડામ કપાળમાં દીધા. વાત 114. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે માવાભાઈએ મહારાજને માયાનું બંધન ન થાય એવું પૂછ્યું પણ વ્યવહારનું ન પૂછ્યું તેથી મહારાજે પ્રસન્ન થઈ કહ્યું જે તમને માયાનું બંધન નહીં થાય ને જીણાભાઈએ પણ સેવા માગી. વાત 115. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે પશુ મનુષ્ય ઝાડ સર્વમાં કામનો વિષય છે, એ કોઈથી મુકાતો નથી, એ તો હૃદય ગ્રંથિ છે, માટે નિજાત્માનંદ બ્રહ્મરૂપમ એ પોતાનું રૂપ માનવું એ દેશ જુદો પડ્યો. જેમ ભીમનાથની પેલે પાર ખોદે તો પાણી આવે પણ પથ્થર આવે નહીં ને આણી કોરે પહેલે જ ગાયે પથ્થર આવે, તેમ બ્રહ્મરૂપમાં કોઈ બાદ અડતો નથી એમ મહારાજનો દ્રઢ રહસ્ય છે. વાત 116. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે હરિશંકરભાઈએ પૂછ્યું જે માવાભાઈની પેઠે સી રીતે ભગવાન પ્રસન્ન થાય, ત્યારે સ્વામી કહે આજ તો ભગવાન પ્રસન્ન થયા છે માટે આજ્ઞા પાળવી, બીજું કાંઈ સાધન કરવાનું નથી, પાંચ વર્તમાન દ્રઢ પાળવા. વાત 117. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છેલ્લા પ્રકરણનું બીજું વચનામ્રત વંચાવીને વાત કરી જે મહારાજ વિના બીજામાં માલ માને છે ને બીજું જોવાને ઈચ્છે છે તે તો સૂર્યની આગળ દીવો કરે તેવો છે ને તે સત્સંગી જ ક્યાં છે, તે ઉપર કુંભારના છોકરાએ મહિમા કહેલો તે વાત કરી
ને આ વાત સમજાશે ત્યારે ગાંડા થઈ જવાશે, ને ગાંડા નથી થવાતું તે તો ભગવાનની ઈચ્છા છે, ને એકાંતિકનો સંગ મળવો દુર્લભ છે, ને ભગવાનથી કામ થાય તેટલું થાય છે, કારણ કે બધાને ભગવાનનો જોગ રહે નહીં, તેથી એકાંતિકના લક્ષણ સમજવા.
તીન તાપ કી ઝાલ ઝર્યો પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે, કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર્ભાન પ્રકાશે, વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ ભવ દુઃખ કાટત જંતકો, કહે બ્રહ્મ મુનિ આ જગતમાં સંગ અનુપમ સંતકો.
એ સવૈયો બોલ્યા ને કહ્યું, જે હમણાં તો જોગ છે ત્યાં સુધી જણાતું નથી, પણ જોગ નહીં હોય ત્યારે કાળ પડે ને દુઃખ થાય તેટલું જીવને દુઃખ થશે, ને આંખમાંથી આંસુ પડશે. વસુદેવ દેવકીનું દ્રષ્ટાંત દીધું, ને આવો જોગ મળ્યો છે તે પૂર્વના પુણ્ય છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું, જે વેદ રસનો ગ્રંથ વાંચવાની મહારાજે સા સારું ના પાડી છે? ત્યારે સ્વામી બોલ્યા, જે વેદ રથનો ગ્રંથ વાંચવાની મહારાજે ના પાડી નથી, એ તો પાળવો કઠણ પડવાથી કોઈ વાંચતા નથી. ભગવત પ્રસાદજી મહારાજના કાગળમાં લખાવ્યું છે, જે કામ કરો તેના ધણી થાશો નહીં, ભગવાનને માથે નાખજો ને ભગવાનનો વિશ્વાસ રાખજો. વાત 118. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી, જે ભગવાનના ભક્ત થયા છે ને પંચવર્તમાન પાળે છે તે તો પ્રકૃતિ પુરુષથી પર જઈને બેઠા છે. વાત 119. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી, જે પ્રગટ ભગવાનને જાણીને એક પ્રણામ કરે છે તે આત્યંતિક મોક્ષ જે અક્ષરધામ તેને પામે છે, અને તે વિના તો બીજા બધાય ધામને કાળ ખાઈ જાય છે. ગાયકવાડને ઘેર જન્મ થયા પછી મૂળા સારું કે મોગરી સારું રૂએ છે, પણ ગાદીનો ધણી થઈ ચૂક્યો છે. સાચી વાત જાજી વાત કહેવાય નહીં.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 10. અક્ષર બ્રહ્મ. અનંત કોટી એસે બ્રહ્માંડ એક એક રોમે, પ્રત્યેક અણુ જૈસે ઉડત ફિરત હી રહે તે હી, એસે ભગવાન તાકે અક્ષર યહ જો ધામ રહે, ધામ કે વિશે વાકે પુરુષોત્તમ ભગવાન યહ, સૂક્ષ્મ અરુ કારણ રહેવું એહ સબ મૂર્તિમાન, ભગવાન કે અક્ષર જોવું ધામ હી બડે રહાન, જાકે એક એક રોમહી અનંત કોટી જોવું, બ્રહ્માંડ અણુ સમહી જો ઉડતે ફિરતહી સોવું, જીમી કોઉ કરી બડેવું હસ્તી હોય શરીર યહ, કીડી ચલતહી રહેવું ગણતી મેં કહા રહે તેવું, તિમી યહ અક્ષર તાકી મોટાઈ આગે ઓર સબ, ગણતી મેં ન આવત વાકી અક્ષર રહે સબસે અધિક, એહી સબકે કારણ જો અક્ષર બ્રહ્મ રહેવું, અક્ષર પુરુષોત્તમ હુકે ધામ રહાય તેવું, એહ અક્ષર જો તિનકી સંકોચ અરુ વિકાસ, અવસ્થા હોવત નહીં હૈ એક રૂપ રહે તાસ, અક્ષર કહે જો જે હ મૂર્તિ માન હી રહે તેહી, અતિ બડે રહે તે હ કોઈ કે નજરે રૂપ યહ, આવત નહીં તાકે જીમી ચોવીશ તત્વ તિનકે, કાર્યજ જેહી વાકે બ્રહ્માંડ પુરુષાવતાર હી, તિમી અક્ષર ધામ પણ જેહુ મૂર્તિ માન રહાયેવું તેહુ, પણ કોઈ કી નજર નહીં આતે સબસે બડે સૂક્ષ્મ રહાતે, શામાટ હી એસે હી એસેવું બ્રહ્માંડ એક એક રોમ તેહુ, અસંખ્યાત ઉડત ફિરેવું તાકે પારકો ન લહેવું, એસે બડે જો અક્ષર ધામા તાકે વિશે પુરુષોત્તમ નામા, ભગવાન પોતે સદા રહાતા મહારાજા ધીરાજ કહાતા, મહિમા કિમી હી કેવાય તાકે અપાર એસે પ્રતાપ રહે જાકે, અતિ સમર્થ એસે હી ભગવાના યહ આપ અક્ષર મે રહાના. ગઢપુરમાં શ્રીહરિ કહે, અક્ષરની એટલી મોટાઈ છે કે તેની આગળ કોઈ ગણતરીમાં આવતું નથી. એટલે બધાથી પર અક્ષર રહ્યા છે. ગઢપુરમાં શ્રીહરિ કહે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, મૂળ પ્રકૃતિ, મહાપુરુષ એ સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર પુરુષોત્તમ નારાયણનું ધામ છે. તેની સંકોચ વિકાસ અવસ્થા નથી, સદાય એક રૂપે રહે છે. એ જ અક્ષર મૂર્તિમાન પણ છે, પરંતુ અતિશય મોટા હોવાથી તેનું સ્વરૂપ કોઈની નજરમાં આવતું નથી. ગઢપુરમાં શ્રીહરિએ વાત કરી, અક્ષરધામ મૂર્તિમાન છે, તે બધાથી સૂક્ષ્મ પણ છે ને બધાથી મોટા પણ છે. તેમના એક એક રોમમાં અસંખ્ય બ્રહ્માંડો ઉડી રહ્યા છે, તેમનો પાર કોઈ લઈ શકતું નથી. એવું મોટું જે અક્ષરધામ, તેને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય વિરાજમાન રહે છે. ગઢપુરમાં શ્રીહરિએ સંવત 1878ના શ્રાવણ સુદ ચોથને દિવસે સંતો ભક્તોને ઉપાસના સંબંધી વાત કરતા કહ્યું, પ્રકૃતિ પુરુષાદિક સર્વેનું કારણ અક્ષર છે, તે સર્વનો આધાર છે ને સર્વેના અંતર્યામી છે. પોતાની અંતર્યામી શક્તિએ કરીને એ અક્ષર સર્વેમાં વ્યાપીને રહ્યા છે. જે કારણ હોય, આધાર હોય અને પ્રેરક હોય તે કાર્યથી જુદા ન હોય, એટલે શાસ્ત્રો અક્ષર બ્રહ્મને સર્વરૂપ કહે છે. પણ એ બ્રહ્મ ચરાચર જીવ રૂપે થઈ ગયા એમ ન સમજવું, અને એ અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પૃથક છે. એ તો અક્ષર બ્રહ્મના પણ કારણ છે, આધાર છે અને પ્રેરક છે. જીવાત્માએ એ અક્ષર બ્રહ્મ સાથે એકતા સાધીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. જેને પરમપદ એવી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તેને આ બ્રહ્મ જ્ઞાનનો નિર્વિઘ્ન અને શ્રેષ્ઠ માર્ગ છે.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
આપણને કોઈના વિશે ભાવ ફેર કે અભાવ નથી, તો એવા ભગવાન વિશે તો ક્યાંથી હોય? ક્યારેય નથી. ભગવદી કે વડીલ સંતોનો સ્વીકાર આપણને સૌને છે જ, પણ બે વાત ધ્યાનથી ધ્યાનમાં રાખવાની. જ્યારે વડીલ ભગવદી સંતો આપના ગમતામાં આપણી રીતે ન વર્તે ત્યારે આપણા મન બુદ્ધિ જરૂરથી 100% ભાવફેરના પાસમાં લપેટાય, આપણને દુઃખી કરશે જ. જ્યાં સુધી આપણી રીતે વર્તે ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. પ્રભુ એમનામાં પ્રવેશીને જ્યારે જડ બંધનોને તોડવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે આપની કસોટી ભગવદી પુરુષો થકી જ જયારે મહારાજ કરે ત્યારે આપણે સજાગ રહેવાનું છે. અને કદાચ કોઈ ભાવફેરનો સંકલ્પ થઈ જાય તો આપણે પાઠ ના કરીએ તો સ્થૂળ દેહ કરીને નાપાસ થયા કહેવાયે નહીં. બાકી કોઈનાય જીવમાં એવો અભાવ કે ભાવફેરનો પાસ જરાય નથી, પણ મન બુદ્ધિના બંધનો જયારે પ્રભુ ચેતનાથી તોડવા માટે જયારે પ્રયત્ન કરે અને ચેતનાને જયારે આત્માને મુક્ત બનાવવા જયારે પ્રયત્ન કરે, સુંદર બનાવવા, સુખ્ય બનાવવા જયારે પ્રયત્ન કરે અને મન બુદ્ધિનો પાસ તોડવા પડે ત્યારે એ મન બુદ્ધિનો સહજ વિરોધ હોય જ. માયા બિચારી પેટ ફૂટે જ કે મારા હાથથી આ ગયો, તેવી વખતે આપણે સજાગ રહેવાનું છે. અને તેવી વખતે એના બમણમાં ન ફસાઈએ અને ઉપેક્ષા કરીએ, પ્રાર્થના કરીએ, ભજન કરીએ, હે મહારાજ મારા હૈયાને વિશે, ત્યારે એવા વડીલો તરફનો સુહૃદભાવ ક્યારેય ન જાય, સરળતા ક્યારેય ન જાય, તેવું મને તો ખૂબ બળ આપ. એવું 20-25 મિનિટ ધૂન ભજન કરીને પ્રાર્થના કરી લઈએ, પછી એ સ્ટેજમાં આપણને ક્યારેય પ્રભુ નપાસ ન કરે, આપણને ખૂબ બળ આપે. બાકી આમ ક્યારેય ગભરાવાની જરૂર નથી, કોઈને વિશે કોઈ ભાવ ફે નથી, તો ભગવદીને વિશે શા માટે હોય? પણ પ્રકૃતિ વિરુદ્ધ જયારે, સ્વભાવ વિરુદ્ધ જયારે કોઈ વ્યક્તિ વર્તે, જયારે આપણા અહીંયાને વિશે રહેલું દેહાભિમાન, જયારે માનનું ખંડન કરવા માટે જયારે ભગવદી એની રીતે વર્તાવે, ત્યારે આપણને 100% મનુષ્યભાવ આવે. જેને છતાંય તે વખતે જાગ્રત થઈ જઈએ તો પાસ જ છે. હસતા અને રમતા ઇન્દ્રિયો અંતર્ગત ઉપેક્ષા કરવી, આનંદમાં રહ્યા થકા મસ્તીથી ભલે એને સંકલ્પ વિકલ્પ કરવો હોય, પણ આપણે ભાવફેરમાં, આપણે એના ભમરમાં ફસાવું નથી, એની ઘુમરીમાં ફસાવું નથી, એના આકારે થવું નથી. તું અને તારા સંબંધ દ્વારા દિવ્ય છે, ગોખવાનું છે. હું અને મહાન સ્વામી કોલેજમાં જઈએ, ગોખતા ગોખતા જઈએ, તું અને તારા ભક્તો દિવ્ય છે, દિવ્ય છે. 3 વર્ષ સુધી એવી માનીતા થઈ જીવતા, ગોખતા જ કવિતા મોડે કરીએ, કોઈ થિયરમ મોડે કરીએ, કોઈ એક્સરસાઇઝ, તું અને તારા સંબંધ દ્વારા દિવ્ય છે એમ ગોખીએ જ. પછી મન બુદ્ધિ ક્યારેય નજીક ના આવે, પછી તો જે સામે આવે પછી એને જોવાનું મન જ ન થાય, સમજી જ જાય કે મારે આ લોકોની રીતે વર્તવાનું છે. બીજો અભાવ ક્યારે આવે છે એ સમજવાની વાત છે. કોઈ કુસંગનો યોગ થઈ જાય ને જયારે ભગવદી સાથે, કોઠારી સ્વામી કે શાસ્ત્રી સ્વામી, વડીલ સંતોની કુસંગે કરીને ઉપેક્ષા ના થાય, ધ્યાન રાખજો. કોઈના શબ્દો સાંભળીને ઉપેક્ષા ના થાય, ખૂબ ધ્યાન રાખવાનું. આપણે એવા જ્ઞાનની કોઈ જરૂર નથી, આપણે એવી કોઈ ભેદદ્રષ્ટિની જરૂર નથી. જ્ઞાનમાં જ્ઞાન સત્પુરુષ મળી ગયા તે, જ્ઞાનમાં જ્ઞાન ભગવદી સાથેની સરળતા, એથી કોઈ ધરતીનું કોઈ જ્ઞાન છે જ નહીં, આપણે બીજું સમજવું નથી. એ સર્વોપરિતા, એ સર્વોપરી પ્રીતિ, એટલે તદ્દન વિચિત્ર કુસંગે કરીને જયારે ઓરાભાવના ભગવદી પુરુષોની વિશે શબ્દો આપણા અહીંયાને વિશે પડે, ત્યારે આપણે સજાગ રહેવાનું, ઉભા થઈને જતું રહેવાનું. એવી વાત આપણે ક્યારેય વડીલોની ઉપેક્ષા થતી હોય એવા શબ્દો જયારે આપણે સાંભળીએ, ત્યાંથી ઉભા થઈને આપણી રૂમમાં જઈને સ્વામીની વાતો વતનાદને કેસેટ સાંભળવા વાંચવા મંદી પડીએ. કાન ક્યારેય નહીં ધરવાનો, આટલું જ ધ્યાન રાખવાનું. પછી 24 કલાક ઘી અને કેળા જ છે, ઘારી અને જલેબી જ છે, મૈસૂર અને મોહનથાળ જ છે, દૂધપાક ને માલપુડા જ છે, પછી તો 24 કલાક આનંદ જ છે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.